कुंदाचार्य भगवान का समय सार है और ये समय सार में से पुण्य पाप अधिकार जो है उस पुण्य पाप अधिकार के हम गाथा 148 149 को देख रहे हैं। हम पृष्ठ क्रमांक 57 पर आए हैं।
भावार्थ पढ़ना था अभी।
157 पर भावार्थ पर हम आए हैं।
भावार्थ पढ़ू क्या?
नहीं पढ़ेंगे। हाथी ने पकड़वा हाथणी राखवामां आवे छे। हाथी कामांद थयो छे, ये कमांद हो गया बराबर है, कामांद
करना।
हाथी कामांद थयो थको ते हाथनी रूपी कुटनी साथे राग तथा संसर्ग करे छे। तेथी पकड़ाई जाइने पराधीन थईने दुख भोगवे छे। અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી, તેની સાથે એટલે પેલા હાથણી સાથે। એટલે હાથી કેવો લીધો છે? ચતુર, એટલે જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય છે તે રાગ સાથે સંસર્ગ કરતો નથી, રાગ સાથે જોડાઈ જતો નથી। શું કીધું? અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી, તેવી રીતે આ જ્ઞાની જીવ કર્મ પ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે, તેથી બંધમાં પડી પરાધીન થઈને સંસારના દુઃખ ભોગવે છે। અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી। अब यहाँ अज्ञानी जीव कर्म प्रकृति ने सारी समझी ने बताए ना, तो ये कौन सी कर्म प्रकृति? साता वेदनी क्या साता वेदनी है? हाँ, आप क्या कहते हैं? कौन सी, मतलब अब आठ कर्मों में से कौन किसको लेना है, ऐसा मैं पूछता हूँ। कर्म प्रकृति यानी किसको लेना इधर? हाँ? यहाँ क्या लिखा है? एक मिनट एक मिनट। अज्ञानी जीव कर्म प्रकृति ने सारी समझीने, तो यहाँ कर्म प्रकृति का किसका का क्या अर्थ लेना चाहिए? वो नहीं। डॉक्टर साहब आप क्या कहते हैं? अरे देखो, हमने बहुत बार देखा है यहाँ कर्म प्रकृति क्यों चल रही है, वो शुभ कर्म और अशुभ कर्म, यानी शुभाशुभ भाव जो है, यानी जो भाव कर्म है उसको यहाँ कर्म प्रकृति ऐसा रिफर किया है। ये मैंने दो तीन दिन से मैं बताए आ रहा हूं। हम तो आपको सीधा रास्ता बताएंगे नहीं, टेढ़ा ही बताएंगे, आपको उसमें से बाहर निकलना है। क्यों? अगर हम बोलते ही रहे तो आप तो सुनोगे नहीं, प्रश्न पूछोगे तो ही ध्यान रखोगे। तो यहाँ क्या कह रहे हैं देखो, તેવી રીતે અજ્ઞાની જીવ કર્મ પ્રકૃતિને સારી સમજી નહીં, તેની સાથે આભી એ કર્મ પ્રકૃતિ અગર જ્ઞાનાવરણી દર્શનાવરણી વગેરે હોગી તો ઉસકે સાથ ક્યાં લેના દેના હૈ. અજ્ઞાની ભી હોગા તો શુભ ભાવ કો અચ્છા માનેગા, અશુભ ભાવ કો ખોટા માનેગા, પુણ્ય કરના ચાહીએ વો ભલા માનેગા. ખ્યાલ મેં ના તો કહેતે ઇસલિયે વો ઉસકે સાથ રાગ ઓર સંસર્ગ કરતા હૈ, લેકિન સંજ્ઞાની હોય તો તેની સાથે, યાની એ શુભાશુભ ભાવ સાથે, શુભ કર્મ સાથે રાગ તથા સંસર્ગ કદી કરતો નથી. એવી મથાળા ઉપર કે વાત ચાલે હવે. હવે બંને કર્મ નિષેધવા યોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દ્રષ્ટાંતથી સમર્થન કરે છે. જેમ કોઈ કુશળ વનહસ્તી પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણી રૂપી કુટનીને પરમાર્થે બુરી સજાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી. યહાં ક્યાં બતાયા? કુશલ હાથી. યે કુશલ હાથી યાને ક્યાં? જો સમ્યક દ્રષ્ટિ જીવ હૈ તો પોતાના માટે સમીપ આવતી એવી મનોરમ કે અમનોરમ હાથણી રૂપી, યાને યહાં શુભ ઓર અશુભ રૂપે ભાવ સમજના, એ પરમાર્થે કુશલ હૈ ના વો? તો કહેતા એ વાસ્તવ મેં દેખા જાય તો દોનો હી ખતરનાક હૈ બોલ. તેને બુની જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી તેવો દૃષ્ટાંત છે. તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો. યહાં ક્યાં કહે? અરાગી અને યહાં એ મિનિમમ તો ઉસકે અનંતાનું બંધી ગયે, બસ વો અરાગી હો ગયા, વિતરાગતા હી ના આંશિક. અને જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી એટલે ઉદયમાં આવતી મનોરમ કે અમનોરમ, યહાં દિયા દેખો સાહેબ, શુભ કે અશુભ બધી કર્મ પ્રકૃતિને પરમાર્થે ભૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી. આત્મા રાગી જ્ઞાની થયો થકો એમ ભાષા લીધી છે. મતલબ કે રાગ રહિત વિતરાગ સ્વભાવી શુદ્ધ ચૈતન્યમય નિજ આત્મ સ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે તે અરાગી જ્ઞાની છે. જિસે આત્મા કા અનુભવ હુઆ હૈ, સમ્યક દ્રષ્ટિ હુઆ હૈ, વો કૈસા હૈ? કહેતે જ્ઞાની છે, અરાગી અને જ્ઞાની છે. ધર્મી જીવ અરાગી હોય છે. અભી ઉસસે ઓર આસાન કરકે દિયા દેખો, ક્યા કહે રહે? જેને રાગની રુચિ હોય તે ધર્મી ન હોય. ચલો એક આપકે પાસ એસા ચાબુક દિયા ક્યા, થર્મામીટર દિયા, લગા દે બેઠનો અપને કો ઔરો કો નહીં, ક્યો ક્યા મુઝે યે શુભ રાગ મેં યા અશુભ રાગ મેં રુચિ હૈ? સિર્ફ શુભ રાગ કી બાત મત કરના. તો કહેતે હૈ ક્યોંકિ વો ઘાતની ભી કૈસી થી, મનોરમ ઓર અમનોરમ દોની થી ના, તો ઇસલિયે યહાં શુભ રાગ યા અશુભ રાગ દોનો કી બાત લી હૈ. તો મૂલ ક્યા કહેતે હૈ? જેને રાગની રુચિ હોય, જેને રાગ હોય એમ લખ્યું ભાઈ, કે ના રાગની રુચિ, બહુતો કા એસા પ્રશ્ન રહેતા હૈ હર જગહ પે, કે હમે સમ્યક દર્શન નહીં હો રહા હૈ તો હમે શુભ ભાવ કરના ચાહીએ કે નહીં ચાહીએ. તો યે ચાહીએ વાલી બાત જો હૈ વો ઉસકે રાગ કા પ્રતિનિધિત્વ કરતી હૈ. યાને અભી ભી કહી ના કહી શુભ રાગ યે મેરે લિયે અચ્છા હૈ ઓર અશુભ રાગ બુરા હૈ યે માન્યતા ટૂટી નહીં હૈ. ખ્યાલ મેં? યે તો ભાઈ સમયસાર પડને કે પહેલે મેરી ભી યહી માન્યતા થી હો, પણ જબ યહાં ઇતના સ્પષ્ટ દિયા હૈ દોનો હી ક્યા કહેતે ચાંડાલની કે પુત્ર હૈ, यानी दोनों एक ही जाति के, एक ही कुल के, एक ही इसमें है। एक ब्राह्मण ना घरे उछरियो तो भले शुभ हो गया, और दूसरा उसने शूद्र के घर में ही रहा, तब भी दोनों तो एक ही जाति के हैं, एक ही कुल के हैं, दोनों ही बंध के ही हेतु हैं, दोनों ही संसार में रुलाने वाले ही हैं। तो इसलिए कहते हैं जेने रागनी रुचि होए ते धर्मी न होए। स्वामी जी बोलते बोलते एक एक वाक्य ऐसा छोड़ जाते हैं कि बराबर अंदर में, क्या आप लोग में बोले सोसरवट, क्या होता है काल जी सोसरवट उतरे ऐसा आता है ना, है जो हो से हो आप जानो क्या है सोसरू, सोसरू अच्छा एटले सु अच्छा सीना भेद डाले छेद डाले यानी अपने गले उतरे ऐसी बात है। काल जे सोसरू वह जय होगा सो, ये मैं बोलता हूँ बराबर है सोसरवट, काल जे सोसरवट उतरे ऐसा मैंने पढ़ा है, बेनश्री बेन की इसमें आया है। हाँ ऐसा, ये आप सोसरू बोल रहे क्या मालूम, हम तो गुजराती नहीं है, मतलब गुजराती भाषा आती नहीं है, भले जात से गुजराती है आती नहीं ना भाषा, तो कह रहे क्या है देखो देखो, यानी ये अपने बिल्कुल कलेजे में चोट करे ऐसी बात है, अपने हिंदी में ले लो ना क्या कि जेने रागनी रुचि छे। अरे अपने शू थाई छे, अपने पर रोजना स्वाध्याय नो राग अच्छे, बे दिवस स्वाध्याय नहीं थाई तो अरे रे सारो नहीं, दिवस सारो नहीं गया, तो ये रागनी रुचि छे त्या, एना करता हूँ स्वयं कोई अधिक छू, महिमावान छू, हूँ पोते आश्रय करवा लायक छू, ई बात ज्यां सुधी अपना गड़े नथी बेसती तो आपन रागनी रुचि छे भाई। जेने दयादान व्रत तप इत्यादि ना रागनी के गुणगुणी भेदना विकल्पनी रुचि छे ए तो अज्ञानी छे, केम के आप पोताना स्वभाव नो महिमा नथी आग्यो ने, एम ज माने छे के शुभ भाव करो तो मारू भलू थशे, मने सारा पैसा मळशे, मने सारी गति मळशे, पहले एना थी तने हूँ वड़ियू, ये तो संयोगों में मड़े ये क्या हाथे ले जवानो छो तू। एक ने बहुत अच्छा मुझको बताया, मैंने बताया था एक बार फिर भी याद आ गई आज, कि ये बहुत अच्छी सिस्टम है कि किसी बहुत पैसे वाला हो या गरीब हो जो भी हो, जब मरता है तो साथ में कुछ ले नहीं जाता ना ले जा सकता है, अगर ऐसी कोई सुविधा हो जाती तो हर एक बाप अपनी सारी मिलकत बेच बाच के अपने साथ चेक लेके जाता था, कोई अपने बाल बच्चों को छोड़ के नहीं जाता था। तो क्या कहते हैं हाँ तो कितना टका तुम खाता मालूम नहीं। हाँ जी हाँ देखो पहले तो कहा है जेने दया दान व्रत तप इत्यादि रागनी ये और गुण गुणी, तो इसमें आत्मा में भेद किया ना, तो अभी वो भेद स्वरूप आत्मा में ही अटका हुआ है, जब वो अभेद से आत्मा का चिंतन करेगा और उस रूप ही मैं हूं ऐसा निश्चित करेगा, तो ये व्यवहार की तरफ जो तेरा उसका ध्यान जा रहा है, गुण गुणी का भेद कर रहा है अभी, वो अभी विकल्पात्मक भूमिका में है ना, अभी निर्विकल्प नहीं हुआ है और उसी में वो मानता है। देखो देखो ये अभी अपने पास पहले कार्ड थे यहाँ पर, अभी है नहीं, खत्म, सबको दे दिए कि हाँ मैं एक हूँ, मैं शुद्ध हूँ, मैं अनादि हूँ वगैरह वगैरह, ये सारी भेदात्मक कल्पना है। और मैं ऐसा हूँ तो मैं ज्ञान स्वरूप हूँ, तो ज्ञान स्वरूप यह मेरा स्वभाव हुआ ना, और मैं तो मैं और मेरा स्वभाव, ऐसे भेद हो गया ना, गुण और गुणी। तो यह भी अभी भी जीव विकल्प में ही अटका हुआ है, बिल्कुल साहब। रागी है ना, देखो देखो सुनना हो, ये जीव जब करण लब्धि मानता है तब वह अपने आत्मा के बारे में ही सोच रहा है, वह भी विकल्पात्मक भूमिका है। जब वह करण लब्धि में, पहली लब्धि कौन सी साहब, अधकरण, करण लब्धि, अधकरण, अपूर्व करण और अनिवृत्तिकरण। तो अनिवृत्तिकरण का जो समझ लीजिए असंख्यात समय का है, वो हम समझते 100 समय का है, तो 100वें समय तक उसके अभी भी विकल्प चल रहे, मिथ्यात्व है अभी। 101 समय में उसका सम्यक तो होना है, निर्विकल्प हो गया बस, वह भी आत्मा के बारे में ही शुद्ध, उसका तो वह तो शुभ भाव ही है वहां तक, ये द्रव्यान्वयक शुभ भाव कहेगा। हाँ वहां शुद्धि की वृद्धि चल रही है, अपना करणानियोग वाला वो बोलेगा, क्योंकि हमें यही बात नहीं लग पता लगता है कि विकल्प कहाँ आए और विकल्प कहाँ छूट गए। इसलिए उन्होंने बहुत अच्छा शब्द दिया है कि गुण गुणी वेदना विकल्पनी रुचि छे। अभी यहाँ तो ये रुचि की बात चल रही हो, वो तो जो लब्धि में चढ़ा हुआ, मतलब करण लब्धि में जो चढ़ा हुआ जीव है उसके रुचि नहीं है, वो तो प्रयत्नशील है। ये तो रुचि क्या है, गुण गुणी भेद क्या है, इसके लिए मैंने उनका उदाहरण दिया। लेकिन यहाँ तो किसकी बात चल रही है, गुणगुणी के भेदों में ही जिसकी रुचि चल रही है, वही वही आप जरा बताओ ना कि हम कौन सा शास्त्र पढ़े तो हमको सम्यक दर्शन होवे। तो अभी वे किस में जा रहे हैं, विकल्प में ही अटक रहे हैं, विकल्प। अरे प्रभु तुझे निर्विकल्प होना है ना, अपने स्वभाव का अनुभव करना है तो उसके बारे में सोचना है, यानी उसमें तेरे को एकाग्र होने की, उसके बारे में इंफॉर्मेशन कलेक्ट करनी है। ये तो अगल के स्टेज की बात है, शुरुआत में तो ऐसा ही कहेंगे कि आपको आत्मा का अनुभव करना है। हाँ सर, तो फिर आत्मा क्या है, कैसा है, काहे से बना हुआ है, क्या क्या करता है, कब से है, कब तक रहने वाला है, ये पहले हमें बाकी इन्फॉर्मेशन तो मिले। और जब ऐसा उसका स्वरूप है, ऐसा उसका बिहेवियर है, ये बात हमें समझ में आएगी, बिल्कुल स्वतंत्र है, कोई किसी से जुड़ा हुआ नहीं है, पर का कुछ नहीं कर सकता है, स्व का भी पर से कुछ कर लगे हुए ऐसा भी उसका स्वभाव नहीं है, ऐसी स्वतंत्रता का जब ही हमें ख्याल आएगा तब उसकी वृत्ति दूसरे की तरफ जाने से रुकेगी। इसलिए यहां कह रहे हैं गुण और गुणी के भेदना विकल्प, विकल्प लिखे एनी रुचि, ये तो हाँ ये राग है, एने अहिया अज्ञाने कीधो छे, अज्ञान एटले सम्यक दृष्टि नहीं, मिथ्या दृष्टि छे। अरागी तो 11वें 12वें गुण स्थाने थाय छे ने, ये ऊपर लिखा ना, क्या लिखा, अरागी ज्ञानी छे। तो प्रश्नकार भी जानकार है, वो तो कहते हैं साहब अरागी तो 11वें 12वें में होता है, तो ये 11वें और 12वें में जो अरागी है भाई, तो कितने काल तक वो अरागिर चलेगा, कितने काल तक, बस हम बाकी कुछ नहीं सुनना चाहेंगे। हाँ तो इसमें से बड़ा काल किसका, 11वां वाला जास्ती काल अरागिर रहेगा क्या 12वें वाला, आपका क्या कहना है, અરે જોનો અંતર્મુહૂર્ત હૈ ને હા કાલ હા ખ્યાલ મેં અબ આગે વો તો હમ એસે હી પૂછા હું મુઝે લગતા હૈ ક્યા એક્ચ્યુઅલી ઉજ્જવલા ગ્યારહવા બડા કાલ હૈ ને બારહવા છોટા હૈ નહીં 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 ગ્યારહવે મેં ઓર બારહવે મેં એક અરે ભાઈ યથા યોગ્ય મેં કોઈ વેરિએશન હૈ કે નહીં હૈ તો મેં બતાઉંગા દેખ કે હા જહાં તક મેરા અંદાજ હૈ વો અંદાજ
હૈ ના
હા જી
હમને જો આઠવે નવે કી ભી દેખી થી તો ઉપશમક જો આઠવા હૈ ઓર ક્ષપક આઠવા હૈ ઉસકે ભી કાલ મેં ડિફરન્સ હૈ પહેલે હમને દેખા થા ઇસકો જહાં તક પ્રરૂપણા દેખી નહીં પડેગી
જહાં તક મુઝે લગતા હૈ યાદ હૈ જીતના અભી કલ હમ પુસ્તક મેં દેખ કે બતાએંગે કે ગ્યારહવા જો અંતર્મુહૂર્ત હૈ ઉસસે બારહવે કા અંતર્મુહૂર્ત છોટા હૈ
ऐसा मुझे भी लगता है छोटा है ऐसा मुझे लगता है
हाँ, चलो देखेंगे कल देखेंगे
जहाँ विशुद्धि ज्यादा है वहाँ वह काल कम होता
काल
है
काल कम रहेगा कल देख के बताएंगे अगर आप आएंगे तो कल नहीं आएंगे तो भूल जाना नहीं तो मंडे को अच्छा अच्छा
आप भी देखना वो काल प्ररूपणा में मेरे ख्याल चौथी पुस्तक में होगी शायद
चलो તો ક્યાં કહેતે આ રાગી તો બારમે અને અગિયારમે ને બારમે ગુણસ્થાને થાય છે હા એ વાત અહીં નથી વો વાત યા નહીં કરે અહીં તો સમ્યક દર્શન થતા જ સર્વ રાગની રૂચિ છૂટી જાય છે હા ઉસકે અભી રૂચિ રહી નહીં હૈ તેને એને અરાગી જ્ઞાની કહ્યો છે ભાઈ જે રાગથી ધર્મ થવાનું માને કે મનાવે એ તો પ્રત્યક્ષ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ છે લ્યો આવી ઝીણી વાત ત્યારે કોઈ એમ કહે કે આપને અસંયમીઓએ સંયમોની ટીકા ન કરવી ક્યાં કહા એ કોઈ શીખાતા હૈ ને હમકો ભી એસા શીખાને વાલે બહુ મિલે આપને અસંયમી છે અને પેલા તો સંયમીઓ છે તો અસંયમીઓએ સંયમીઓની ટીકા ન કરવી કેમ કે દ્રવ્યલિંગ છે કે ભાવલિંગી દ્રવ્યલિંગી છે કે ભાવલિંગી એના જવાબદાર તો એ પોતે છે એમાં આપણે શું કરીએ ક્યાં કહેના ચાહતે હૈ ક્યાં હમકો ઉનસે ક્યાં લેના ઉનકે પરિણામ કા જવાબદાર વો હૈ હા હમ આપણે ક્યાં કરના કે આપને સે તો ઉનમે સંયમ જાસ્તી હૈ હા તો હમ તો ઉનકો નમસ્કાર કરે કે નહીં કરના ચાહીએ એસા કોઈ કહેતા હૈ કોઈ કહે છે કે અર્થ ક્યાં હા સુનના ફિર સે પઢના ત્યારે કોઈ એમ કહે છે કે આપને અસંયમીઓએ સંયમીઓની ટીકા ન કરવી કેમ કે દ્રવ્યલિંગી છે કે ભાવલિંગી એના જવાબદાર તો એ પોતે છે એમાં આપણે શું ભાઈ અહીં કોઈની ટીકાનો સવાલ જ નથી અહીં તો તત્વના સ્વરૂપની વાત છે કે જે કોઈ દયાદાન વ્રત તપતી એટલે રાગથી ધર્મ થાય એવી આગમ વિરુદ્ધ પ્રરૂપના કરે એ પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે આ તો વિતરાગ માર્ગ છે એમાં રાગથી ધર્મ થાય એવી પ્રરૂપના આગમની યથાર્થ દ્રષ્ટિથી તદ્દન વિરુદ્ધ છે આવું તત્વ સ્વરૂપ જેમ છે તેમ પોતાના હિત માટે જાણવું જોઈએ ક્યાં કહા એ તો સબકે લીએ હો આવું જે તત્વ સ્વરૂપ જેમ છે તેમ પોતાના હિત માટે જાણવું જોઈએ
देखो किसके लिए जानना है दूसरे की निंदा करने के लिए नहीं हमें तत्व का निर्णय होना चाहिए मुनि का स्वरूप हमारे ख्याल में आना चाहिए इसलिए यहां बताते हैं कि आहु तत्व स्वरूप जेम छे तेम શા માટે જાણવું જોઈએ? દીપાલી શું લખ્યું છે? હા, ક્યાં લિખા હૈ? અંતિમ લાઈન તીસરે પેરેગ્રાફ થી, પોતાના હિત માટે જાણવું જોઈએ. સુબહ એક બાર એસી બાત નીકળી થી, અશ્વિનભાઈ આપકે કોઈ નેબર આયે થે ને યહાં, તો બાત એસી નીકળી થી કે કોઈ કિસી વિશિષ્ટ યાની સ્ત્રી કો કેવલ જ્ઞાન હોતા હૈ માનતે હૈ, મલ્લીનાથ કો સ્ત્રી માનતે હૈ, તો હમે ક્યા લેના દેના, કોઈ માને કે નહીં માને, વો ઉસકા ઉસકો જાને, એસા નહીં ચલેગા. હમે નિર્ણય ચાહીએ, મોક્ષ માર્ગ પૂરા હિ ચૌથે ગુણસ્થાન સે સિદ્ધોન તક કી બાત જો હૈ ઉસકા નિર્ણય હમે કરના ચાહીએ. અન્ય તો માન હી રહે ને વહાં કા, હમ એક એક કો જાકે થોડી પટ્ટી પઢા રહે. હમે સહી નિર્ણય હોના ચાહીએ કે ક્યા બાત સચ હૈ ઓર ક્યા બાત કોન સી બાત ઝૂઠ હૈ. દેવ કા, ગુરુ કા ઓર શાસ્ત્ર કા નિર્ણય હમે અપને હિત કે લીએ કરના ચાહીએ. દેટ ઇઝ અ ફોરમોસ્ટ આવશ્યક ચીજ. અભી દેવ કે સ્વરૂપ કે બારે મેં બહોત ગડબડી ચલતી હૈ, ચાહે જૈસે કો સરાગી અવસ્થા વાલે કો ભી દેવ માને ઓર કહે કે હમને ઇતને વ્રત કિયે, ઇતના ઉપવાસ કિયા, ઇતના એમ્બિલ કિયે ઓર હમકો સમય દર્શન હો જાયેગા, તો કભી નહીં હોગા. ક્યુંકિ મૂળભૂત વહી સે બાત ચલ રહી હૈ, ગલત વહી સે ચાલુ હો ગયા. તો ઉનકો લગતા યે તો છોટી સી ભૂલ હૈ, છોટી સી નહીં, યે સબસે બડી ભૂલ હૈ. સર્વજ્ઞ કા બાહ્ય ભી સ્વરૂપ ઉન્હોને ગલત માના હૈ ઓર અંતરંગ સ્વરૂપ કે બારે મેં તો બહોત ભ્રમણા ચલતી હૈ. જૈસે વો ભવિષ્ય કી નહીં જાનેંગે, હા ઉન્હોને જાના એસા હુઆ તો હમારા પુરુષાર્થ ક્યા રહેગા, યાની યે જો ઉસકે ઉપર ક્વેશ્ચન માર્ક્સ લગાતે હૈ સર્વજ્ઞ કે સ્વરૂપ કે ઉપર, ક્રમબદ્ધ પર્યાય કે ઉપર, ઉનકો બૈઠતી નહીં બાત, તો એસે લોગોં કો યે જો નિશંક કહાં હુએ, અભી શંકિત હૈ ના સારી, ઇતને સારે એને સિદ્ધાંત કે બારે મેં શંકા રહિત નહીં હુએ હૈ. સિદ્ધાંત એસે હી હૈ, એસે ઉને ગેરંટી નહીં, વિશ્વાસ નહીં હૈ.
સભી જવાબદારી ટાલના ચાહતે હૈ, આપણે શું લેવા દેવા, એનું ફળ એને મળે. અરે એલા, તાને તારું ફળ મળે એનું હું? કે તું પોતે મિથ્યાત્વી રહ્યો છે, સાચી શ્રદ્ધા કરતો નથી, એનું ફળ તને નથી મળવાનું. ખ્યાલ મેં
ને,
બિલકુલ વહી લખાય ને, તત્વ સ્વરૂપ જેમ છે તેમ પોતાના હિત માટે જાણવું જોઈએ. એ ઉપદેશ દે રહે કે એ હમે પ્રથમ મેં પ્રથમ નક્કી કરના ચાહીએ કે ક્યા યહ બાત સચ હૈ. ક્યુંકિ એક બાત તો નક્કી કરના કે પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર હૈ, એસા જબ કહેને મેં આ રહા હૈ, તો ઉસ પ્રત્યેક દ્રવ્ય મેં મેં હું કે નહીં? વિશ્વ મેં જો અનંત દ્રવ્ય હૈ, તો ક્યા મેં ભી એક જીવ દ્રવ્ય હું કે નહીં? તો તું સ્વતંત્ર હૈ કે નહીં? અરે નહીં નહીં, ભગવાન જો કરેગા હમ માનેગા. અરે વારે વાહ, ભગવાન તેરા કરેગા, ઉસકો કામ ધંધા નહીં, અપને સ્વરૂપ મેં લીન નહીં રહેગા, તેરે ઝાડુ મારેગા, ભગવાન ક્યા કરેગા? ઉસને અપને સ્વતંત્રતા કો માના નહીં ઓર સમજતા હૈ કે મેં દૂસરે કો સુધારું યા મેં દૂસરે સે સુધરું, તો ઉસકો સત્વ કી પહેચાન નહીં હૈ. તો યહાં તો કહે રહે કે તત્વ સ્વરૂપ જેમ છે તેમ પોતાના હિત માટે જાણવું છે. આ જે તત્વનો જે અભ્યાસ કરીએ છીએ, એ તત્વનો અભ્યાસ તો સ્વયં માટે છે, પોતાના હિતને માટે છે, પોતાનું પોતાની સાચી સમજણ થાય એના માટે છે. એ તો પરનિંદા કરને કે લીએ યહાં લિખા ને, તો પરની નિંદા નહીં કરવાની. અરે પરની નિંદા નહીં, હમે તો દેખો ભાઈ, મૂળ મેં તો બાત એસી હૈ, ક્યા હૈ કે જિસે સમ્યક દર્શન હોના હૈ, જિસે સમ્યક દર્શન કરના હૈ, અગર ઉસકો સમ્યક દર્શન હોગા તો ઉસમે નિમિત્ત કોન હોગા? મિલી ભાઈ જોર, સચ્ચે દેવ ગુરુ યા શાસ્ત્ર. અબ તેરી માન્યતા હી સચ્ચા દેવ કી જૈસી હૈ વૈસી નહીં હૈ, ગુરુ કી યા શાસ્ત્ર કી. જૈસા આગમ હૈ, જૈસા ગુરુ કા સ્વરૂપ હૈ, ઇસકી તેરી શ્રદ્ધા સહી નહીં હોગી, તો ક્યા કુગુરુ ઓર કુદેવ ઓર કુશાસ્ત્ર તેરે લીએ સમ્યક દર્શન મેં કાર્યકારી હોંગે? पहले में पहले तो मैं स्वतंत्र हूँ, मैं अनादि से इस संसार में भटक रहा हूँ, तो मेरे अपराध के कारण, और उसमें से अगर मैं बाहर निकलने वाला हूँ तो वह भी मैं मेरे कारण। इसलिए प्रथम में प्रथम ये जैन शास्त्र जो है, जो जैन सिद्धांत है, जैन तत्व स्वरूप जो है, तो वो जैसा है वैसा हमें अपने हित के लिए जानना चाहिए। तो आप यहाँ क्या कहते, देखो वहां ऊपर लिखा ना, द्रव्य लिंगे ने भाव लिंगे अपोता पोताना जवाबदार छे आपड़े एमां शुं छे। तो कहे छे आमा परनिंदानो सवाल ज क्या छे। अभी मैं आपसे पूछूंगा कि आपके गांव में देश में खोटा पैसा छापा जाता है, यानी 1000 रुपए का नोट, 500 के नोट, 100 के नोट, तो आपके पास एक आध बंडल आ जावे तो अच्छा है कि नहीं? हाँ? नहीं, एक नोट भी आ जाए 1000 रुपए की, तो हम किसी के लेवे ना तो पहला उसको इधर देखेंगे, उधर ऐसा ऐसा करेंगे, ऊपर नीचे देखेंगे। आजकल तो मशीन है, वो मशीन में डाल के देखते हैं। तो अभी मान लो कि अपने हाथ में खोटी नोट आ जाए तो हम तमने नो खबर पड़े, पर जेने खबर पड़े ही तो पहला जो है। तो हम जो बनाता
जिसको,
होगा
उसको खबर नहीं पड़ते वो तो लूटता है ना, तो ये खबर पड़ना चाहिए अपने को, नोट के बारे में खबर पड़ना चाहिए और देव और गुरु के बारे में।
जय भला क्या रहे?
हमें तो खबर ही नहीं पड़ती कौन गुरु सच्चा कौन गुरु खोटा, वो नहीं चलेगा, वो तो 1000-500 का नुकसान होगा, यहाँ तो पूरे भवो भवों का,
1000 भवों का भव भवों का और भी, अच्छा चलो आनंद भवों का, 100-1000 में आनंद भव मिल गए। कहने का तात्पर्य ये है कि हमको हमारे हाथ में खोटा नोट आया तो हम जो बनाता है अपने बाजू में उसके साथ झगड़ा करने को जाएंगे कि नहीं? बाबा ये किसी के गले में पहना देंगे और अपना 1000 रुपये सेव करेंगे। वैसा हमें तो अपने हाथ में खोटा नोट नहीं आता है ना, इसको देखना है, जाके इसको सुधारो उसको सुधारो उसको सुधारो, ये अपना काम नहीं है। क्यों काम नहीं है? मैं परद्रव्य का कुछ नहीं कर सकता, प्रत्येक द्रव्य स्वतंत्र है, वह तो मूल बात है। तो इसलिए कहते हैं पोताना हित माटे जाणवू जोईए। अब आगे शू थाय भाई, एक वक्त जाहिर में कह्युं हतुं के मार्ग तो आ छे बापू, सत्य वात नी प्रसिद्धि करता कोई ने दुख लागे तो क्षमा करजो भाई। गाली गलोज नहीं करी, हमने क्षमा करजो, केम के हमें तारा दुख ने निमित्त दिया भाई। राग जे पर तरफ ना वलनवाड़ी दशा छे, क्या कहा? ये राग कब उत्पन्न होता है कि जब स्व के तरफ जाता है तब होता है। हा? कब राग होता है? हाँ, किधर गई थी, पर किधर गई थी? यानी शास्त्र छोड़ के अन्य कहीं दिमाग चला मेरा। आप ही को पूछ रहा हूं मैं। हाँ, कोई बात नहीं, मैंने सुना नहीं। देखो क्या कहते हैं, राग जे पर तरफ ना वलन वाली दशा छे, यानी राग कब उत्पन्न होगा? पर और पर्याय पर जब जब यह मिथ्या दृष्टि जीव अपना लक्ष्य केंद्रित करता है तब तक राग होगा होगा और होगा। अने एने धर्म माने एने मनावे ए तो रागी मिथ्या दृष्टि नु लक्षण छे। अने जेने समस्त रागनी रुचि छूटी गई छे एवो आत्मदृष्टिवंत पुरुष अरागी ज्ञानी छे। ये आत्मदृष्टिवंत पुरुष कौन से गुणस्थान से होगा सौभाग्यजन जी? चौथे गुणस्थान से। जब तक तो कैसा है? इधर 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 क्या लिखा है? रागी और अज्ञानी, और जो आत्मदृष्टिवंत है वो अरागी और ज्ञानी। तो हम तो दोनों तरफ से देखे ना, तो हम कौन सी कैटेगरी में बैठते हैं वो अपने अपने को समझ लेना, दूसरे को बताना मत। ये तो आखिर में तो हम कहां किस कैटेगरी में बैठे हैं, कौन से स्टेटस में हैं, और हमको कहां से कहां जाना है ये हमको निश्चय करना है। क्या सब टाइम आपको आके ऐसा करके हकल के चलो इधर 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 करके घुमाएंगे कोई? अरे मैं अपनी गलती समझ लूंगा तो ही मैं सुधरूंगा ना, कोई पर आके मुझे सुधारे ऐसी बात ही नहीं है जैन दर्शन में। तो क्या कहते देखो, नीचे से तीसरी लाइन हो, अने जेने समस्त रागनी रुचि छूटी गई छे एवो आत्मदृष्टिवंत पुरुष अरागी अने ज्ञानी छे। समकीति धर्मी जीव अरागी छे, आहा समकीति ने अस्थिरतानो राग आसक्ति छे। क्या कहा? समकीति जो सम्यक दृष्टि हो जाएगा उसको अभी राग है। कैसा राग है? अस्थिरता ना। अस्थिरता का अर्थ क्या हो गया? हाँ, अपने स्वरूप में स्थिर नहीं हो सकता है, तब वह शुद्धोपयोग से बाहर आएगा, तो उसको सच्चे देवगुरु शास्त्र के प्रति प्रेम उमड़ेगा, उनके प्रति राग होगा, तो वो अस्थिरता का राग। और इतना ही नहीं तो आसक्ति पन छे, यानी गहरा राग है। कैसा? मान लीजिए कोई सम्यक दृष्टि होगा और एक गांव से दूसरे गांव जाता होगा और वहां मुनिराज तप में बैठे हैं, और इतने में उनके ऊपर उपसर्ग करने के लिए कोई प्राणी आया होगा, तो उसको हटावेगा कि नहीं हटावेगा? और दो मुनिराज बैठे हैं, एक मुनिराज के ऊपर कोई उपसर्ग कर रहा है और दूसरे मुनिराज बाजू में बैठे उनके ऊपर कुछ नहीं करने वाले, तो दूसरा मुनिराज जो उपसर्ग रहित होगा वो उसका उपसर्ग दूर करेगा नहीं? तो ये आसक्ति नहीं है, ये आसक्ति की बात बताना चाहता था। अभी सम्यक दृष्टि के सच्चे देवगुरु शास्त्र के प्रति राग भी है और आसक्ति भी है। उसका अगर कोई अपमान करता होगा, अरे सम्यक दृष्टि क्यों, जो सच्चा मिथ्या दृष्टि जिसको मार्ग हाथ में आया है, मिथ्या दृष्टि सच्चा मार्ग जिसको ख्याल में आया है, तो अभी क्या बताऊं मैं। अमेरिका में हम गए थे तो ऐसे शास्त्र नीचे रख के इधर उधर घूमेंगे, फिर ऐसा तो मुझे रहा नहीं गया, तो मैंने एक दिन बता ही दिया कि आप जो कर रहे हैं वो योग्य नहीं। अरे साहब आपने बहुत अच्छा किया, हम तो इतना खोटा काम करते थे, इतने लोग अच्छे हैं, ये आपने हमको बहुत इसमें से उठाया कि ये गलती है, ये हमको मालूम ही नहीं है। ऐसा नहीं बोला क्या? ये इतना छोटा शास्त्र होता है क्या? ऐसा नहीं बोला। अरे मतलब ये मैं वहां के लोगों के अंदर की क्या बोलते हैं अंडरस्टैंडिंग कहो, ये राले की बात है ना, जहां हम 6 घंटे बोलते थे वहां की बात है। रोज देख देख के तो मेरे दिल में ऐसा होता था कि क्या करूं क्या नहीं। तो ये आसक्ति है, मुझे बाकी कोई बताना नहीं, आसक्ति क्या होती है वो बताना है। अने इने रागनी रुचि नथी, अस्थिरता नो राग छे पन रागनी रुचि नथी, राग थी एकत्व बुद्धि नथी। देखो दोनों तीनों बातें बताइए, चार बातें बताइए। क्या होता है? समकीति को अस्थिरता का राग है, समकीति को आसक्ति है, दो बातें पॉजिटिव ले ली, और रागनी रुचि नथी अने राग थी एकत्व बुद्धि नथी, दोनों अर्थ एक ही है, फिर भी चार बातें यहाँ पर बताइए अपने को।
यानी उसके तो बाल बच्चों के प्रति भी आसक्ति होगी हो, जैसे राम और लक्ष्मण की बात आती है तो राम को तो लक्ष्मण के प्रति तीव्र राग था, वो उन्होंने पूछा भी था वो अनंत वीर केवली के समोशरण में कि मुझे लक्ष्मण के प्रति इतना तीव्र राग क्यों है, तो राग है उसका पता था ना उनको, तो आसक्ति है उनके भी, हो सकता है किसी को पुत्र के प्रति हो, किसी को भाई के प्रति हो, ऐसे भी है। यानी देवशास्त्र गुरु के प्रति तो होगी होगी ही होगी, परंतु अपने कुटुंबियों के प्रति भी आसक्ति का भाव होगा, जिस जो भूमिका में है। चौथे गुणस्थान वाले की बात चलिए, पांचवे वाला भी राजपाट भी करेगा, युद्ध में भी जा सकता है, तो उतनी तो आसक्ति के भाव होगी उसके। हाँ, पांचवे गुणस्थान वाला युद्ध कर सकता है, ऊपर की प्रतिमाओं की बात नहीं है। ये आसक्ति की बात है।
11 प्रतिमा होती है ना,
किसमें? देखो आसक्ति है ना, वो तो इंद्रियों के विषय के बारे में भी हो सकती है आसक्ति, जैसे खाने पीने में भी आसक्ति हो सकती है किसी के प्रति तीव्र, यानी राग भाव, तीव्र राग भाव, उसको आसक्ति कहेंगे।
देखो,
और रुचि यानी उसकी मिठास लगती है उसमें। आप कुछ कहना चाहते हैं?
दोनों ही नहीं है उसका। वो अस्थिरता का राग है, समझ लो। नहीं,
ये अस्थिरता का राग, उसमें डिफरेंस है।
देखो बात तो ऐसी बहन, जहां तक यहाँ मुझे जो ख्याल आ रहा है, यहाँ राग अस्थिरता नो राग और आसक्ति, ये चारित्र मोहिनी की अपेक्षा से आप सोचना, और ये राग की रुचि और राग की एकत्व बुद्धि, ये श्रद्धा गुण की अपेक्षा से लिया।
रुचि तो श्रद्धा गुण की पर्याय है।
हाँ
बराबर।
अहो आ भाषा ते कई भाषा छे, अद्भुत वात छे, आत्मा अरागी ज्ञानी थयो थको एम कहूं, एनो भाव ए छे के आत्मा स्वयं पुरुषार्थना बड़े ज्ञानी थियो छे। काय के लिए उसने कौन सा शास्त्र पढ़ा? तो पुरुषार्थ किया लिखा ना, तो कौन सा पुरुषार्थ किया बोलो? हाँ, स्व में एकाग्र होने का, स्व में लीन होने का, स्व को समझने का, स्व को पहचानने का, स्व को जानने का, ये सारा पुरुषार्थ उसका है। पण कोई दर्शन मोह कर में मार्ग आयपो तो ज्ञानी थियो एम नथी। यानी ये दर्शन मोह कर्मे, यानी दर्शन मोहनी कर्म का उपशम हुआ, क्षयक्षम हुआ या क्षय हुआ, इसके लिए इसको ज्ञानी वो बना, ऐसी बात नहीं है। यहाँ तो उपशम और क्षयक्षम लेना। आहा हा, केटली स्पष्टता छे। केटलाक लोग कहे छे के कर्म ने लईने आ थाय ने ते थाय, एम के कर्म ने लईने बिचारा जीवो भूल करे छे, पन बापू तने खबर नथी, अपराध तू पोते करे अने नाखे कर्म ने माथे, ए तो अनीति छे। शू क्यों बेन? हूँ नथी के तो आई लख्यो छे, आवी अनीति वितराग शासन मा केम चाले? न चाले। आई कहे छे के धर्मी ज्ञानी जीव अरागी छे, जो आ धर्मी नी ओळखान अंदर पोते पोताना शुद्ध आत्मा ने अनुभवे छे, संचेते छे, ए तेने ओळखवानुं अंतरलक्षण छे, अने बहारमां रागनी रुचिनो अत्यंत अभाव होवाथी रागती धर्म मानतो नथी, मनावतो नथी, के कोई अन्य माननार ने अनुमोदतो नथी, ए तेने ओळखवानुं बाह्य लक्षण छे। भाई
एक शब्द है ना, संचेते छे, उसका अर्थ क्या है? आत्मा सम्यक प्रकारे चेते छे, चेतना यानी चैतन्य की बात है, अनुभवे छे, संचेते छे, अनुभव के लिए वो संचित शब्द आया है वहां पर।
भाई आ कोई व्यक्ति नी बात नथी, આ તો અનાદિ પરંપરાથી ચાલ્યા આવતા વિતરાગ માર્ગનું કથન છે. રાગ માત્ર પરતરફના લક્ષ્ય અથવા પરતરફના વલણવાળી વસ્તુ છે. રાગ કોને કહેવાય? તો જ્યારે પરતરફ વલણ જાય એ જીવનું, તે રાગ ઉત્પન્ન થાય અને તેનો શુદ્ધ ચૈતન્યમય સ્વસ્વરૂપ અને સ્વસ્વરૂપ તરફના લક્ષ્ય વલણવાળી પરિણતિમાં કાંઈ સંબંધ નથી. આવી ઝીણી વાત છે. નહીં સમજ મે? દેખો દેખો ક્યાં કહે રહે. એક ચારિત્ર ગુણ હૈ ને, ઉસકી દો પર્યાય હૈ. એક સ્વભાવ પર્યાય અને એક વિભાવ પર્યાય, યાને એક શુદ્ધ પર્યાય ઓર એક અશુદ્ધ પર્યાય. શુદ્ધ મેં તો શુદ્ધ ઉપયોગ ઓર શુદ્ધ પરિણતિ લેંગે, ઓર યહાં પર અશુદ્ધ મેં શુભ યા અશુભ પરિણામ કહો, રાગ મોહ કહો, રાગ દ્વેષ કહો, મોહ નહીં. તો યહાં ક્યાં કહેતે હૈ? આ તો કોઈ, આ તો નીચે સે ચોથી લાઈન હૈ વો પેરેગ્રાફ મેં. આ તો અનાદિ પરંપરાથી ચાલ્યા આવતા વિતરાગ માર્ગનું કથન છે. યહાં તક તો અભી આગે પડના હૈ મૂળ. રાગ માત્ર પરતરફના લક્ષ્ય એટલે વળણવાળી વસ્તુ છે અને તેનો શુદ્ધ ચૈતન્યમય સ્વસ્વરૂપ અને સ્વસ્વરૂપ તરફના લક્ષ્ય વળણવાળી પરિણતિ, યાની એ જો રાગદ્વેષરૂપ જો પરિણમન હૈ, વિભાવ પરિણમન હૈ, ઓર જો સ્વભાવ પરિણમન હૈ, ઇસમે કઈ સંબંધ નહીં. ખ્યાલ મેં
यहाँ बताना चाहते कि राग उत्पन्न कब होगा? पर तरफ के लक्ष्य से राग उत्पन्न होगा, बराबर है? और शुद्ध चैतन्य स्वस्वरूप साथ है, उसका कोई संबंध नहीं है.
यहाँ क्या है?
चैतन्य
स्वस्वरूप का अनुभव वो तो शुद्ध उपयोग हो गया, और स्वस्वरूप तरफ ना लक्ष्य ने वर्ण वाली परिणति, यानी वो जो परिणति उसकी चाली है शुद्ध परिणति. इन दोनों का, यानी राग वाली परिणति और ये शुद्ध परिणति कहो या शुद्ध उपयोग कहो, इनका दोनों का आपस में कोई संबंध नहीं.
यानी दोनों की बात की. देखो, एक तो शुद्ध चैतन्यमय स्वस्वरूप, तो स्वस्वरूप के द्वारा तो राग उत्पन्न नहीं होता. शुद्ध चैतन्यमय स्वस्वरूप के द्वारा तो राग उत्पन्न नहीं होता, ये बात हो गई ना. अब जिसकी परिणति, जिसका लक्ष्य शुद्ध चैतन्य तरफ है, उस परिणति का और राग वाली परिणति का भी कोई संबंध नहीं है. ये दोनों बातों का उनका राग के साथ कोई संबंध नहीं, ये बात बता रहे. शुद्ध चैतन्य स्वरूप तो स्वभाव की बात है, तो स्वभाव जो है त्रिकाली चैतन्य स्वभाव, उसके साथ राग परिणति का कोई संबंध नहीं है. और दूसरी बात, जो पर्याय में अपना लक्ष्य कर रहा है और जिसके राग की परिणति, उसके भी आपस में कोई संबंध नहीं है. यानी स्वसन्मुखता के द्वारा तो राग की उत्पत्ति नहीं हो रही है. यानी दोनों परिणति का भी संबंध नहीं है आपस में, और राग की परिणति और चैतन्य स्वभाव, इसका भी आपस में कोई संबंध नहीं है. तो किसके? तो मात्र है ना, राग मात्र परतरफ ना लक्ष्य वाली यानी वलन वाली वस्तु छे. राग क्या है? तो परतरफ के लक्ष्य वाली वस्तु है. यानी पर तरफ अज्ञानी जो है, उसके तो पर तरफ ही लक्ष्य है, उसका तो अपना स्वरूप का तो लक्ष्य ही नहीं है, तो उसके राग उत्पन्न होता है. और ज्ञानी को तो अरागी कहा है, क्योंकि उसको राग की रुचि नहीं है. पर्याय में राग है उसकी बात नहीं कर रहे, परंतु राग की रुचि नहीं है, राग का स्वामित्व तो नहीं है, इसलिए उसको अरागी ज्ञानी कहा है.
यहाँ आवी झीणी वात छे ना, एटले आ झीणी वात कही. બંને માં ફરક કહે છે. આત્મા અરાગી જ્ઞાની થયો થકો, પોતાના બંધને માટે સમીપ આવતી, ઉદયમાં આવતી, મનોરમ કે અમનોરમ, શુભ કે અશુભ કર્મ પ્રકૃતિ, યાને ભાવ કર્મ પ્રકૃતિ પરમાર્થે બુરી જાણે છે. ઉદયમાં આવતી, સમીપ આવતી કર્મ પ્રકૃતિ એમ ભાષા લીધી છે. આશય એમ છે કે શુભ કર્મના ઉદય શુભ ભાવ થાય અને અશુભ કર્મના ઉદય અશુભ ભાવ થાય, એને કર્મ પ્રકૃતિ સમીપ આવી કહેવાય. મતલબ કે શુભાશુભ પ્રકૃતિના ઉદય કાળે જે શુભાશુભ ભાવ થાય તેને જ્ઞાની જીવ બુરા જાણે છે. અને તેમને બુરા જાણીને એની સાથે રાગ કે સંસર્ગ કરતો નથી. હવે આવી વાત છે ત્યારે કેટલાક કહે છે કે આ તો જડકર્મની વાત છે, યાની કર્મ પ્રકૃતિ કી બાત જબ કહેને મેં આતી હૈ તો જડકર્મ કી બાત હૈ, શુભાશુભ ભાવની નહીં. પણ ભાઈ એમ નથી. ગઈકાલે ગાથા 153ની ટીકામાંથી બતાવ્યું હતું કે વ્રત તપ નિયમ શીલ એ બધું શુભકર્મ છે, એટલે રાગરૂપી કાર્યનું કાર્યને ત્યાં શુભકર્મ કહ્યું છે. જડકર્મ તો ભિન્ન છે. ભાવકર્મનું નિમિત્ત જે કર્મ પ્રકૃતિ તે ઉદયમાં આવતા જે શુભાશુભ ભાવ થાય તેને જ્ઞાની ભૂરા જાણે છે. તો આપ યે શુભાશુભ ભાવ કો વિકારી ભૂરા જાનતે હૈ તો કર્મ કો ભૂરા જાનને મેં ક્યાં હર્જ હૈ? કર્મ કો ભૂરા માને તો વો તો ઉસકે જ્ઞાન કા ગે હૈ, ઓર ગે જો હોતા હૈ વો ના ભૂરા હોતા હૈ ના અચ્છા હોતા હૈ. ખ્યાલ મેં ને? ઇસલિયે સ્વામીજી કા જો કહેના હૈ યહાં કર્મ પ્રકૃતિ કા અર્થ શુભ ઓર અશુભ પરિણામ હૈ, યહી અર્થ સહી બેઠતા હૈ. ઇસકે લિયે ક્યા કહા? ઉપર સે યે પેરેગ્રાફ મેં ઉપર સે ચોથી લાઇન, ભાવકર્મનું નિમિત્ત જે કર્મ પ્રકૃતિ તે ઉદયમાં આવતા જે શુભાશુભ ભાવ થાય તેને જ્ઞાની ભૂરા જાણે છે. જડકર્મ પ્રકૃતિને નહીં પણ એના ઉદયના નિમિત્તે થતા શુભાશુભ ભાવને ભૂરા જાણે છે. ગાથા 145માં પણ કર્મ શબ્દ છે. તેના ટીકામાં જે ચાર અર્થ કર્યા છે તે પૈકી એક અર્થ કર્મનો જડકર્મનો હેતુ જે શુભાશુભ ભાવ તેને કર્મપણે ગ્રહણ કર્યો છે. આવો માર્ગ બહુ આકરો બાપા, પણ સંતોએ આટી ઘૂંટીઓ દૂર કરીને સહેલો કરી દીધો છે. એ આટી ઘૂંટીઓ દૂર કરીને કા અર્થ ક્યાં? આટી ઘૂંટીઓ દૂર કરીને
ગુંતા કહેતે
સહી માન્યતા નહીં હો રહી હૈ, સહી સમજ નહીં હો રહી હૈ, તો સારા એસા ગુચ હો ગયે ગુજરાતી મેં ગુચ
ગુંચવન
હા ખીચડો ખીચડો કર્યો તો એ ખીચડાને દૂર કરી નાખ્યા અને સહેલો કરી દીધો છે. આહા હા, પુણ્યને ધર્મ માને, પુણ્યને સાધન માને, પુણ્યને ભલું માને, એ બધી આંટી ઘૂંટી છે ભાઈ. એને અનાદિથી રાગનો પ્રેમ અને સંસર્ગ છે ને, એટલે તો સ્વરૂપની અંતરદૃષ્ટિ વિના દિગંબર જૈન સાધુ થઈને નવમી ગ્રેવે એક અનંતવાર ગયો પણ તેથી શો લાભ? અને આત્માનુભૂતિ નહીં હોઈ ઓર અનેક વાર વહાં જાવે, એક દો બાર ને અનંત બાર, તો ઉસમે કુછ ફાયદા નહીં હૈ. સ્વરૂપના ભાન વિના પંચમહાવ્રતના પરિણામ જે અચારિત્ર છે, ક્યા વાત હૈ, તેને ચારિત્ર માનીને પાળે પણ એ બધી આંટી ઘૂંટી છે, મિથ્યા દર્શન છે.
દેખો યહાં એક વાત ક્યું લિખી, દિગંબર જૈન સાધુ થઈને નવમી ગ્રેવે ગયો. હા હા, તો દિગંબર જૈન સાધુ હોને કી આવશ્યકતા હૈ ક્યા નવમી ગ્રેવે મેં જાને કે લિયે? નહીં હૈ. આપ ક્યા કહેતે હૈ? ભાવલિંગી કી બાત નહીં હૈ યહાં, મિથ્યા દ્રષ્ટિ અવસ્થા મેં. હા તો દિગંબર જૈન સાધુ હોના આવશ્યક હૈ કે નહીં, એ મેરા પ્રશ્ન હૈ. હા તો દ્રવ્યલિંગ મેં દિગંબર દિગંબરત્વ આયા ના? દ્રવ્યલિંગ કિસકો કહેના હૈ? ભલે મિથ્યા દ્રષ્ટિ હૈ. હા, ઇસીલિયે દિગંબર હોના આવશ્યક હૈ, દિગંબર જૈન સાધુ હી नवमे ग्रह वेक में जा सकेगा। मिथ्या दृष्टि की बात चल रही है यहाँ। क्या है? इसलिए देखो उन्होंने भी दिगंबर जैन साधु ऐसा लिखा है ना यहाँ। देखो फिर स्वरूप ने अंतरदृष्टि विना दिगंबर जैन साधु थईने नवमी ग्रहवेक अनंतवार गयो। तो अनंतवार दिगंबर जैन वो देखो अनंतवार मनुष्य होने में कितना समय जाएगा और हर बार वो जैन होगा ऐसी कोई गारंटी है क्या? पर्याप्त मनुष्य होगा इसकी भी गारंटी नहीं है। तो कैसे कैसे अन्य अन्य कुलों में जन्म लेगा। तो जो अनंत बार जैन और जैन भी हुआ हमारे जैसा, तो अभी आजकल कौन साधु हो रहा है? तो वो द्रव्य लिंग धारण करने का भी भाव वो कितना रेयरली होगा किसी को। तो अनंत बार जो होता है उसकी बात यहाँ चल रही है, यानी कितना लंबा काल गया है उसका, उसमें फिर भी इतना होकर भी हाथ में कुछ नहीं आया, क्योंकि अंतर्मुख नहीं दृष्टि की ना उसने। क्या किया? स्वरूप ने अंतर दृष्टि बिना, उसको राग की रुचि है। ये रुचि की बात आई है, राग से कर रहे हैं ना, और इससे ही मैं मोक्ष मार्ग पर हूं ऐसा मानते हैं। क्योंकि द्रव्यलिंग क्यों धारण किया? मोक्ष की वहां कोई इच्छा थी तभी तो धारण किया, परंतु अभी मान्यता गलत है कि शुभ राग करने से, व्रत धारण करने से धर्म होगा, ऐसी मान्यता वहां पड़ी।
देखो अभी आपको जो बताया गया उसमें मूल बात तो यह है कि जो नवमी ग्रहवेक में जाएगा वह भावलिंगी हो या द्रव्यलिंगी, लेकिन दिगंबर मुनि होना चाहिए। अब आगे की बात तो आप समझ गए होंगे कि उतने ऊपर जाने के लिए अन्यथा कोई पॉसिबल नहीं है, एक बात। और यहाँ दूसरी बात आपने जो बताई कि वह द्रव्यलिंगी कौन है, कि अपने स्वभाव का, स्वरूप का जिसने अनुभव नहीं किया है फिर भी जो मुनिव्रत लिया है और फिर भी वो 28 मूल गुण यथोचित पालन करता है, ऐसे जीव को भी इतने शुभ परिणाम करते हुए भी मुनित्व की प्राप्ति नहीं है। क्योंकि जो मुनि होते हैं वो शीघ्र ही, मतलब भावलिंगी मुनि होते हैं वो तो शीघ्र ही मोक्ष की प्राप्ति करते हैं। तो ये अनंत वार किया है उसने, तो इसके लिए वह मोक्ष के लिए कोई कार्यकारी बात नहीं है। अब आगे की बात जो है वो हम 28 तारीख को देखेंगे। जावानी के ज्ञान तय सूजे लोकालो सोवाणी मस्तक नमो सदा।